તારીખ 5/8/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 646 647 અને 648 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 376
આત્માની રુચિ વાળા ઘણા લોકો એમ કહે છે કે આવી ભૂમિકા ના પડવી વાળો જ્ઞાન નો વિષય અજાણ્યો તો છે. ઉપરાંત સ્વરૂપ પ્રાપ્તિની જેને અરુચિ છે અને રાગનો તેને ઘણો રસ છે, પોતાની પ્રકૃતિ અનુસારના રાગમાં તેને ઘણો રસ આવે છે. દરેકને એક સરખો નથી હોતો, વિભિન્ન પ્રકૃતિ છે, તે અનુસાર રાગ થાય છે, પ્રકૃતિના વિપાક અનુસાર જીવનનું પરિણામ અનુસરવા લાગે છે. તેથી દરેક જીવને ભિન્ન પ્રકારનો રાગ જોવામાં આવે છે, પણ એમાં રાગ સામાન્ય છે. પ્રકાર ગમે તેટલા હોવ પણ રાગ એમાં સામાન્ય છે. પોતાના પોતે સાવધાન નથી, પોતાના વિતરાગ સ્વરૂપને સંભાળતો નથી, વિતરાગ સ્વરૂપમાં સાવધાન રહેતો નથી. હું વિતરાગ સ્વરૂપી આત્મા છું એવું જ્ઞાન અને શ્રદ્ધાને છે નહીં. તેથી સ્વરૂપ દ્રષ્ટિના અભાવમાં રાગની ઉત્પત્તિ થાય છે, અથવા કર્મના ઉદયને પોતે જ પોતાથી સ્વયં અનુસરે છે, પોતે સ્વયં અનુસરે છે પોતાથી. કર્મ કરાવતો નથી, પોતે અનુસરે છે. કોઈ પદાર્થ એમ નથી કહેતો કે તું મારી સામે જો, કયું તમને કોઈ પદાર્થ છે તો તમે સ્વયં જોવો છો કે તે પદાર્થ તમને જોવડાવે છે, સીધી વાત છે. એટલે એનો અર્થ એ થયો કે જીવ પોતે પોતાને સંભાળતો નથી, પોતાની જાતને સંભાળતો નથી, અને પરપદાર્થને અનુસરે છે, કર્મના ઉદયને અનુસરે છે, અને એમાં એને રસ પડે છે. અહીંયા તો એ પ્રકરણ છે કે એમાં એની રુચિ છે, એમાં એને રસ પડે છે, ત્યારે એને આ આત્મપ્રાપ્તિનો વિષય કંટાળાજનક લાગે છે. ભંગજાતમાં પડવું રહેવા દો એમ જે એનો ભાવ થાય છે, વચન કહે કે ન કહે, પણ એને એવો ભાવ થાય કે આ બધી માથાફોડમાં ઉતરવાની જરૂર શું છે. આપણે આપણે આપણું કલ્યાણ કરો ને, આત્માનું કલ્યાણ કરો ને, ક્યાંથી કરી શકાય? કલ્યાણ સ્વરૂપ જે આત્મા છે એનું તો તને ભાન નથી, એનું જ્ઞાન કરવાની વિધિ ને પદ્ધતિનો વિષય તારી સામે આવે ત્યારે તું અડસેલો મારે છો કે આ ભંગતા ને આ માથાકૂટમાં પડવાની શું જરૂર છે. તે એની અરુચિને પ્રસિદ્ધ કરે છે. કર્મના ઉદયને અનુસરવું પડે નહીં, શું કરવા અનુસરવું પડે? કયા કર્મના ઉદય તમને પકડ્યા છે, ક્યાંથી પકડ્યા છે, કેવી રીતે પકડ્યા છે, ખોટી માન્યતાથી નક્કી કરી લ્યો કે કર્મ ના ઉદયને અનુસરવું પડે. તમે સ્વતંત્ર છો, માનવી આવે ત્યારે કર્મ નો ઉદય આવે ને. શરીરમાં રોગની ઉત્પત્તિ થી તો પૂર્વ કર્મ નો ઉદય થાય ને, તો ત્યાં કેમ એમ કહેતા નથી કે હવે તો હું માંદો પડ્યો, કર્મ ના ઉદય, હવે કર્મ નો ઉદય મને હાજો કરશે, મારે દવા નથી કરવી, મારે ડાક્ટર ને નથી બોલાવવો, એમ કરે છે. કેમ કર્મ નો ઉદય નથી ત્યાં? કર્મ ના અસાતા ના ઉદય તો રોગ ઉત્પન્ન થયો છે. હવે કર્મ ના ઉદય થી થાય ને કર્મ નો ઉદય મટે ત્યારે મટે, એમ શા માટે લેતા નથી? ત્યાં તો સાજા થવાની જરૂરિયાત દેખાય છે, એટલે બધો બુદ્ધિપૂર્વક નો પ્રયત્ન કરે છે. તો પણ કર્મ નો ઉદય મટે ત્યારે અસાતા મટવાની છે.
બરોબર,
એ અસાતો કર્મ નો ઉદય પૂરો થયો જ મટવાની છે. ઉદયમાં આવી ગયા પછી ફેર થવાનો નથી. આમ તો ઉદયાવળીમાં આવે પછી ફેર નથી થતો, એટલે ઉદયમાં આવવા પહેલાની કેટલીક પૂર્વ ક્ષણ છે જેને અંતર્મૂર્ત કહે છે, એ ઉદયાવળી થઈ ગઈ. પછી કોઈ કર્મની સ્થિતિમાં ફેર ન પડે, કોઈ પ્રકારમાં ફેર ન પડે. હા, સત્તામાં રહેલા કર્મોમાં ઉત્કર્ષણ 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 એ બધું થાય છે. ત્રણ પ્રકાર છે, સ્થિતિ વધે, સ્થિતિ ઘટે અને પ્રકૃતિ બદલા. કર્મ તો ન જાય, એક વખત બંધાઈ ગયું છે એટલે ઉદયમાં આવે રહેશે, પણ એની સ્થિતિ ઘટે અથવા વધે અથવા પ્રકૃતિ બદલાય, પ્રકૃતિમાં ફેર પડે. એવા ત્રણ પ્રકારના ફેરફાર કેવળ જ્ઞાનમાં જોવામાં આવ્યા છે. એ થઈ શકે છે એ જીવના વર્તમાન પરિણામ અનુસાર. એટલે તીવ્ર પાપના પરિણામ કરે તો કોઈ કોઈ બાંધા હોય એની પ્રકૃતિ ખરી અંદર પાપ નહીં થઈ
જાય.
હા, આખી પ્રકૃતિ બદલાઈ જાય. એવી જ રીતે કોઈ મંદ રસે પાપ બંધાણા હોય, એકદમ તીવ્ર રસે ન બંધાણા હોય અને ઉત્કૃષ્ટ ભાવ થાય તો એ પાપની પ્રકૃતિ બદલાય ને પુણ્યની પ્રકૃતિ થઈ જાય છે. પરમાણુમાં એવું થાય. હા, તીવ્ર રસે બંધાણા હોય તો એમાં સ્થિતિનો ફેરફાર થાય, મંદ રસે બંધાણા હોય તો પ્રકૃતિનો ફેરફાર થાય, અને તીવ્ર રસે બંધાણા હોય તો સ્થિતિમાં ફેર પડે, એટલો ફેર પડે. એવું સત્તામાં હોય ત્યાં સુધી થાય, ઉદયાવળીમાં અને ઉદયમાં આવ્યા પછી કાંઈ ફેર ન થાય. તો હવે માંદગી થઈ ત્યારે તો ઉદય થઈ ગયો, ત્યારે હવે કર્મનો ઉદય થયો એમાં આપણે શું કરી શકીએ? હવે તો કાંઈ ન કરી શકીએ, એમ કરીને હાથ પગ વાળીને બેસી જતો નથી. ત્યાં તો ધમાધમ કરી મૂકે છે, દવા જરાક મોડી આવી હોય તો ધમાધમ કરે છે. એ તમને ખબર પડતી નથી અમને કેટલું દરદ છે. અને અહીંયા કહે છે કે શું કરીએ, અમને મિથ્યાત્મનો ઉદય છે, અમને જ્ઞાનાવરણીનો ઉદય છે, અમને દર્શનાવરણીનો ઉદય છે, કર્મનો ઉદય મળે છે એટલે અમે ધર્મ કરી શકતા નથી. હા, એ બહુ હાઈલું છે, તમારે ત્યાં બહુ હાઈલું છે ભાઈ. સીતાંબર આવે, અમારા ઘણા ભાઈઓ આવે છે, બહુ એ લોકોમાં એ થઈ ગયું. બસ કર્મનો ઉદય એટલે બસ થઈ ગયું, કાંઈ જીવનું આવે નહીં. પણ આ માંદો પડે ત્યાં તો બધું કરે છો, ત્યાં તો બધા પ્રયત્ન કરે છો, અહીંયા તારે ઈચ્છા નથી, તારી અભિપ્રાય નથી, તારી દાનત ખોરી છે, ખોટી છે, એટલે બધા બાના કાઢે છે. કહે છે કે એમને આત્માનું કલ્યાણ કરવાનું કહે અથવા કોઈ બીજી રીત પકડે, બીજો રસ્તો પકડે, તેનામાં વ્યવહારે પણ પાત્રતા નથી. એનામાં તો વ્યવહાર પાત્રતા પણ નથી. નિશ્ચય પાત્રતા તો કોઈ જુદી ચીજ છે, પાત્રતા તો સમ્યક દર્શનનું આંગણું છે. પાત્રતા વાળો જીવ તો સમ્યક દર્શન પામે, પણ વ્યવહારે કઈ પાત્રતા નું બહાર માં લક્ષણ જોયું પણ આનામાં તો પાત્રતા ના લક્ષણ માં સિંહ જીવી લીધું. 105 નંબર નો પત્રાંક કે મહાવીર ના બોધ ને પાત્ર કોણ, અથવા સમ્યક દર્શન નો અધિકારી કોણ, બે વાત લખી છે. કે સદાય સૂક્ષ્મ બોધ નો અભિલાષી, જે જીવ સદાય આત્માના સૂક્ષ્મ સ્વભાવને સમજવા માટે જિજ્ઞાસુ રહે છે, જેની જિજ્ઞાસા છે સ્વરૂપ પ્રાપ્તિની, સ્વરૂપ સમજણની, એ જીવ પાત્ર છે. એનું કલ્યાણ થશે, એનું હિત થશે, એનો સંસાર મળશે, એના જન્મ મરણ મળશે. આમ વાત છે. બુદ્ધિ ઘણી હશે અને ઘણા શાસ્ત્રો વાંચશે માટે પાત્રતા છે, તો ઝટ દઈને ગમે તે ચીજનો ત્યાગ કરવામાં સુરવીર છે અને ત્યાગ કરી દે છે, માટે પાત્રતા છે. એવું લક્ષણ નો બાંધ્યું, આવું લક્ષણ બાંધ્યું છે. સદાય સૂક્ષ્મ બોધ નો અભિલાષ, પહેલું પત્ર. બીજું લિખણ છે સત્પુરુષ ના ચરણ નો ઈચ્છુક, એ પહેલું પદ લિખ્યું છે. અને એ પહેલા પદ ઉપર એમણે વધારે વજન આપ્યું છે ત્યાં, કે આ પહેલું છે અને એ જ સર્વથી મુખ્ય છે. એ તો એમના સળંગ પત્રોમાં એ વિષય ખૂબ આવેલો છે. એ પહેલું લેવા યોગ્ય છે, માટે લીધું કેમ લીધું, પહેલું લેવા યોગ્ય છે માટે લીધું. જિજ્ઞાસુ જીવ ને અનાદિ થી અજાણ્યો અંતર્મુખ નો માર્ગ પોતાની મેળે સૂચતો, કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરે છે તો બાહ્ય પ્રવૃત્તિ કરે છે, મનાશ્રિત પ્રવૃત્તિ કરે તો પણ બાહ્ય પ્રવૃત્તિ કરે છે, મનની વચનની કાયાની જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, આત્માના પરિણામના નિમિત્ત નિમિત્ત સંબંધથી બધી બાહ્ય પ્રવૃત્તિમાં જાય છે. અંતર્મુખનો માર્ગ એને સૂઝતો નથી, એની જિજ્ઞાસા, એની પાત્રતા અને એની સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની માર્ગને સુજાડે છે. તો બેન એ વિશે બહુ તો ખબર છે. રચનામૃતમાં એ વિષય ઉપર વારંવાર મેઘ પડશે થી સુધી બહેનશ્રીનું માર્ગદર્શન આવ્યું છે. લગ્ની એને માર્ગ કરી દેશે એમ લખું છે. એની જે તાલાવેલી છે એને માર્ગ કરી દેશે. આમ નહીં માર્ગ સુજે, એ વગર માર્ગ નહીં સુજે એમ કહે. તમે કઈ સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની ન થાય એનો અર્થ એ છે કે બીજી જે જગતની રાગની રૂચિ છે એમાં ફેર પડ્યો નથી. જો ફેર નથી પડ્યો તો આ માર્ગ તને સૂચશે નહીં. બહાર જ જવાનું સૂચશે તને, અંદરમાં આવવાનું સૂચશે નહીં. કેવી રીતે આવું? એ પાત્રતાના કાળમાં એવી સૂઝ પડે છે, પાત્રતાના કાળમાં એવી સૂઝ પડે છે અને અંદરનો માર્ગ મળે છે, ત્યારે જીવનું કલ્યાણ થાય છે. છસો ને સુડતાલીસ પુરુષાર્થ દ્વારા જેણે મોહનો નાશ કર્યો છે, અર્થાત પરની સાવધાની છોડી દીધી છે અને જ્ઞાન માત્ર પોતાના સ્વભાવની સાવધાની કરે છે, તે સિદ્ધ દશાને પામે છે. જ્ઞાન માત્ર સિવાય બીજા કોઈ ઉપાય કલ્યાણ થતું નથી. પ્રકરણ ચાલ્યું છે ને પરિશિષ્ટનું, આત્માને જ્ઞાન માત્ર કહો આખા સમયસારમાં, એનું કારણ શું, એનો ખુલાસો કર્યો. લક્ષ લક્ષણની ચર્ચા કરી, બીજી શક્તિઓ પણ વર્ણવી, તો 47 વર્ણવી, 47 નો આ ભારે છે. નયની પોતે વિવિક્ષા કરી તો પ્રવચન સારમાં 47 નહીં કયા, શક્તિનું વર્ણન કર્યું તો 47 શક્તિ વર્ણવી. અને કોઈ જીવને સમ્યક દર્શન થાય, મિથ્યાત્મનો નાશ થાય, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે તો ધર્મદશા પ્રગટ થતા 47 પ્રકૃતિના બંધનો અભાવ કરે, અને 47 પ્રકૃતિનો બંધ ન થાય એવો નિયમ છે. આમ 47 નો આંક આવો મેળવા, ત્રણ જગ્યાએ એનો આંકનો મેળ પડે છે. આ ગતિ નરક ગતિ ને નરક આયુ ન બંધાય, તિરિન ગતિ ને તિરિન આયુ ન બંધાય, ત્રિવેદ ન બંધાય, નપુષક વેદ ન બંધાય. હા, એ ગતિ તો સારું માણસ, આમાં તો દેવ મનુષ્ય ને તિરિંચ માં છે, નારકી માં તો કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, બધા નપુષક છે. પણ એ વેદ ન બંધાય, ત્રણ ગતિ માંથી કોઈ વેદ નહીં બંધાય. આમ તો મનુષ્યને દેવ થાય છે, પણ દેવી ન થાય ને મનુષ્યની ન થાય. એ 47 પ્રકૃતિ છે પાપની, મુખ્યપણે એવા પ્રકાર બધી પાપ પ્રકૃતિ છે એનો બંધ. એટલે કે એવા પ્રકારના પાપ પરિણામ સમ્યક દર્શન થતા ઉત્પન્ન થતા નથી. બંધ ન થાય એનો અર્થ કે એ બંધના જેના નિમિત્તે બંધ થાય છે એવા જીવના પરિણામ, એવા નીચ પરિણામ, હલકા પરિણામ જીવને ઉત્પન્ન થતા નથી, થતા જ નથી. થાય ને બંધ ને થાય એમ નથી, એ પરિણામ થતા નથી. જેમ કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન તિરિંચ ગતિનું કારણ છે અને રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ છે. સમ્યક દ્રષ્ટિ અને પંચમ ગુણ સ્થાન સુધી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો સદ્ભાવ છે. રૌદ્ર ધ્યાનનો પંચમ સુધી સદ્ભાવ છે, આર્ત ધ્યાન તો છઠ્ઠે છે, છઠ્ઠે સુધી આર્ત ધ્યાનનો સદ્ભાવ છે. છતાં ચોથા ગુણ સ્થાનથી માંડીને કોઈ જીવને એ બે ગતિને બે આયુષ ન પડે. એમાં કોઈ તર્ક કરે તો પરિણામ તો થયા, બંધ કેમ નથી પડતું, કે એવો રસ વાળા પરિણામ થતા નથી એમ લીધું છે. થાય છતાં નિરસ પરિણામ થાય છે એટલે એને એ બંધ પડતો નથી, એવા તીવ્ર રસ વાળા પરિણામ નથી થતા. આત્મરસના સદભાવને લીધે, શુદ્ધ રસના સદભાવને લીધે અશુદ્ધ રસ ઉત્પન્ન થઈ શકતો નથી. જેમ વર્તમાનમાં મિથ્યા દ્રષ્ટિને અશુદ્ધ રસના સદભાવને લીધે શુદ્ધ રસ ઉત્પન્ન થઈ શકતો નથી, એવી જ ઉલટી સ્થિતિ થાય છે. એટલે એને એવા તીવ્ર રસવાળા પરિણામ ન થાય તો એને ગતિના આયુષ પણ ન બંધાય. કેમ તીવ્ર રસ ઉત્પન્ન થતો નથી, એ જ કાળે એને ભેદ જ્ઞાન વર્તે છે, જેનાથી એ છૂટવા ચાહે છે અને પોતાની જાતને જેની પકડમાંથી છોડાવવા માટે અંદરમાં લડાઈ કરે છે એને એનો રસ કેટલો કાવે. દુશ્મનના પંજામાંથી છૂટવા તાણે દુશ્મન પ્રત્યે અનુરાગ કેટલો થાય, થોડો કોઈ ન થાય, જરાય ન થાય. એટલે ભેદ જ્ઞાન અંદર માં જે ચાલુ છે એ ભેદ જ્ઞાન એને રસ નથી, રસ નથી. અલ્પ રસે થઈ જાય છે, કરવા નથી પણ અલ્પ રસે થઈ જાય છે. એટલે એને તિરિંજ ગતિને તિરિંજ આવ્યું કે નરક ગતિને નરક આવ્યું એનો બંધ પડતો નથી. પુરુષાર્થ દ્વારા જેણે મોહનો નાશ કર્યો છે, અંતર પુરુષાર્થ દ્વારા, અંતર્મુખના પુરુષાર્થ દ્વારા જેણે મોહનો નાશ કર્યો છે, કોઈ અન્યથા પુરુષાર્થ દ્વારા મોહનો નાશ થતો નથી. રુચિ અને મોહ પર પદાર્થની અને રાગની રહે અને પર ચીજનો ત્યાગ કરે તો મોહ નથી જાતો. પર પદાર્થ છોડે, પ્રતિજ્ઞા કરે, વ્રત અંગીકાર કરે, આ ચીજ મારે ન ખપે, પણ અંદરમાં મોહ ન છૂટે, તો અંદરમાં રુચિ ન છૂટે, પરથી ભિન્નતા ન થાય, તો એને મોહનો નાશ નહીં થાય. મોહનો નાશ થવા માટે અંતર્મુખનો પુરુષાર્થ જોઈએ. એ અંતર્મુખનો પુરુષાર્થ અંતર તત્વ સ્વરૂપ જે નિર્મોહી પરમાત્મ પદ છે, એનું આધાર ને એનું અવલંબન શ્રદ્ધા જ્ઞાનમાં લેવાય ત્યારે એને પુરુષાર્થ સહિત કાર્ય થાય છે અને એમાં મોહનો નાશ થાય છે. બીજી રીતે, કોઈ બીજી રીતે મોહનો નાશ થવો સંભવિત નથી. અને મોહનો નાશ ન થાય તો ધર્મના ક્ષેત્રમાં ધર્મને અનુસરીને અથવા કોઈ ધાર્મિક અંશ, આંશિક પણ ધાર્મિક કાર્ય થાય છે એ વસ્તુ સ્થિતિમાં નથી. છેતરાઈશ, ધર્મ કર્યો એમ માનીને તું છેતરાઈ જઈશ, પણ ધર્મ થશે પાડવામાં ત્યાગ જ છે ને મુખ્ય, પણ એ તો ત્યાગ છે. છતાં પણ અંદરમાં અંતર્મુખ ન થાય ત્યાં સુધી એને દર્શન મોહ તૂટ્યો નથી, છૂટ્યો નથી. એ બધું આનંદ જિંદગી કહે છે કે ઠાર ઉપર લીપણું તેહ જાણો. અડધો ફૂટ 6 ઇંચ નો રાખ નો દળ હોય ને એના ઉપર કોઈ ગાર કરે કાનિયા કરે છે કે ના? અત્યારે ટાઈલ્સ થકી પેલા તો ગાર થતા, એ ગાર કરવા માટે નીચેની ભૂમિ પણ બરાબર પેલા પાણીથી એમ સરખી ભીની ચોખ્ખી કરી નાખે કઠણ, ત્યારે એના પર ગાર થાય છે. કોઈ રાખના દળ ઉપર ગાર થઈ શકે નહીં. નીપણું એટલે ગાર, એ છાળ પર નીપણું તે જાણો. 28 મૂળ ગુણનું પાલન, દર્શન મોહનો અભાવ કર્યા વિના છાળ પર નીપણું છે. આગલું પદે છે શ્રદ્ધાની મુખ્યતા, શુદ્ધ શ્રદ્ધાન વિના. શુદ્ધ શ્રદ્ધાન કહો કે મોહ, દર્શન મોહનો નાશ કહો. નાસ્તિથી દર્શન મોહનો નાશ છે, અસ્થિથી શુદ્ધાત્માનું નિર્મળ શ્રદ્ધાન એને શુદ્ધ શ્રદ્ધાન કહે છે. શુદ્ધ એટલે નિર્મળ, નિર્ભેદ. એવા પોતાના નિજ સ્વરૂપના શુદ્ધ શ્રદ્ધાન વિના બાહ્ય ચારિત્રના ગમે તે પ્રકાર નિદશાયોગ્ય વિનોક્ત વ્યવહાર નિરતિચાર બરાબર પાડે તો પણ એ ઠાર ઉપર નીપણો છે. એનાથી કોઈ આત્માનું હિત એક અંશ માત્ર પણ થતો નથી. આ તો કોઈ પ્રેજ્યુડાઇઝથી વાત નથી થતી, સુગ થઈ ગઈ છે એ વિષયની એમ નથી. ત્યાગની સુગમાંથી આ વાત નથી, પણ શ્રદ્ધાન ઉપરનું વજન જેટલું આવવું જોઈએ એટલું આવતું નથી, અથવા તો એ બાજુ જીવોનું ધ્યાન નથી ને ઉન્માર્ગે ધર્મ કરવા માગે છે, એને વાસ્તવિક પરિસ્થિતિ કહેવામાં આવે છે. પાછું એવું છે, જેણે કહ્યું છે એણે તો બરાબર ત્યાગ માર્ગમાં રહીને પાછું કહ્યું છે. જીવ મુનિઓ એ થાતો છે માર્ગને, દુઃખ માર્ગમાં જે ઊભા છે, આ અમે રહ્યા મોક્ષ માર્ગના પ્રણેતા. પ્રવચન સારમાં હાજી 200મી ગાથા અમૃતચંદ્રાચાર્ય કહે છે, આ રહ્યા અમે મોક્ષ માર્ગના પ્રણેતા. મોક્ષ માર્ગ સાક્ષાત જુઓ હોય તો એ મુનિરાજની મૂર્તિ છે. પોતે એવું લખે, એવું તો ભાગ્ય જ લખે, પણ ક્યારેક એવું લખવાનો બની જાય છે. પદ્મ પ્રમલધારી દેવી એવું લખે છે કે અમારા મુખમાંથી આ પરમાગમ રૂપી મકરંદ જરે છે, એવું લખે છે. કે અત્યારે અમે અધ્યાત્મ રસયુક્ત ટીકા લખીએ છીએ, કહો અધ્યાત્મ રસ સભર છે આ નિયમસારની ટીકા. અમારા મુખમાંથી મુખારવિંદ માંથી એમ લખે, અમારા મુખારવિંદ માંથી પરમાગમ રૂપી મકરંદ જરે છે. મકરંદ એટલે પુષ્પરસ, જેમાંથી મધ બને છે. આ મધમાંથી બનાવે છે ને, જેમાંથી મધ, તે પુષ્પરસ છે મૂળ તો. તે પુષ્પરસને સાહિત્યની ભાષામાં મકરંદ કહેવામાં આવે. એટલે આત્માનું હિત થાય એવી મધુર વાણી ચાલી જાય છે. જેને હિત કરવું હોય એ એમાં સ્નાન કરે, એવું લખે. પુરુષાર્થ અર્થાત એમ હવે નાસ્તિક છે કે પરની સાવધાની છોડી દીધી છે. રાગની અને રાગના વિષયની સાવધાની છોડી દીધી છે. રાગના વિષયની અને રાગની સાવધાની જેને છોડી દીધી છે, એ સાવધાની છોડે તો અંતર્મુખ થાય. પરિણામ વિષયક નિયમ છે. પરની સાવધાની રાગની સાવધાની જીવને અંતર્મુખ થવા દીધી નથી. અને અંતર સાવધાની હોય એનો બહિર્મુખ ભાવ આંશિક થાય, વ્યર્થ વિશે બેકાર વિશે. એનાથી કોઈ એને અનંત સંસાર રખડવાનું કોઈ કારણ થશે, કેમ કે એમાં એ સાવધાન નથી. એની ઉપેક્ષા છે, એનાથી ઉદાસ છે, એના પ્રત્યે એને કાંઈ રસ આવતો નથી. પરની સાવધાની છોડી દીધી છે અને જ્ઞાન માત્ર પોતાનો સ્વભાવ તેની સાવધાની કરે છે. એટલી નાસ્તી નહીં, અસ્થિ સહિત નાસ્તિક. નાસ્તિની કિંમત પણ ત્યારે જ છે, ભાવલિંગી સંતના મુનના ત્યાગને ત્યાગ એટલા માટે કહેવામાં આવે છે વાસ્તવિક, કે અસ્થિ છે એને, પોતાના સ્વરૂપને સારી રીતે ગ્રહે છે. તે ગ્રહણપૂર્વક ત્યાગ છે, સ્વરૂપના ગ્રહણપૂર્વક રાગનો અને રાગના વિષયનો ત્યાગ, તે વાસ્તવિક ત્યાગ છે. અને સ્વરૂપના ગ્રહણ વિનાનો કોઈ પણ ત્યાગ હોય તો તે ત્યાગ જ નથી. એને એક માર્ગ પણ આપવામાં આવતો નથી, એક તકો પણ એનો ગણવામાં આવતો નથી. એટલે બે વાત અહીંયા સાથે આવી છે કે પરની સાવધાની છોડી દીધી છે અને જ્ઞાન માત્ર પોતાના સ્વભાવની સાવધાની કરે છે, તે સિદ્ધ દશાને પામે છે. સમ્યક દર્શનને તો પામે જ છે, કહેવાની જરૂર રહેતી નથી, એ સિદ્ધ દશાને પામશે. જેને જ્ઞાન માત્ર એવા અંતર સ્વરૂપની સાવધાની કરી સિદ્ધ દશાને પામશે, જન્મ મરણ થી છૂટી જશે. અશરીરી પૂર્ણાનંદની પૂર્ણ સુખની દશાને એ સદાયને માટે પ્રાપ્ત કરશે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત શ્રીમદજી ગાય છે. એ દશાને એ પામે છે. તેથી જ્ઞાન માત્ર સિવાય જો અંતર સાવધાનીનો વિષય દીધો છે. અહીંયા જ્ઞાન માત્ર એમ શિવા શબ્દની પાછળ એનું વાચ છે, એનો ધ્વનિ છે, એ સાવધાનીનો ધ્વનિ છે. એકલો આત્મા એમાં સાવધાન થવું એટલે માત્ર શબ્દ લગાડ્યો છે, જ્ઞાન માત્ર એમ કહેતા એ વચનમાં પરિણામનો પ્રયોગ અથવા પરિણામનું સ્વરૂપ સાવધાનીનું જે પરિણમન છે એનો નિર્દેશ કરવો. લક્ષ્ય પૂરવતો નથી, એક જ પર્યાયમાં જ્ઞાન અને રાગ બંને છે, એમાં જ્ઞાન માત્ર જ્ઞાન ઉપરથી એકલા સ્વભાવને માત્ર સ્વભાવને જે ગ્રહણ કરે છે, બાજુમાં રહેલા રાગને છોડી દે છે, એની પકડ હતી એ તૂટી જાય છે, છૂટી જાય છે, સ્વભાવનું ગ્રહણ સ્વભાવની પકડ આવે છે. એવી જે સ્વરૂપ સાવધાની છે એ એક જ કલ્યાણનો ઉપાય છે, એક જ કલ્યાણનો માર્ગ છે, એક જ કલ્યાણની રીત છે, એટલું જ સત્ય છે. 206 ગાથામાં એ છે, એટલું જ સત્ય છે, એટલું જ કલ્યાણમય સત્ય છે, અને એટલું જ સત્ય અનુભવનીય છે. આ 3 બોલી દીધા છે. જ્ઞાન માત્રમાં જ તું રીતિ રુચિકર, તેથી જ્ઞાન માત્રમાં જ તું રુચિકર, તેથી જ્ઞાન માત્રની તું પ્રતીતિ કર, તેથી જ્ઞાન માત્રમાં જ તું સંતુષ્ટ થા. તને વચનથી અગોચર્યું સુખ, વચનાથી જ સુખ તને પ્રાપ્ત થશે. એવું ક્યાંય વિષય ચાલ્યો છે, વચનાથી જ સુખ તને પ્રાપ્ત થશે. તારે બીજાને પૂછવું પડશે નહીં, બીજાને ન પૂછ. બસ આટલું જો તને સમજમાં આવે તો હવે આટલું લાંબુ તારે બીજાને પૂછવા જવાની જરૂર નથી. બીજી સાવધાની હોય અહીંયા જાગૃત રહેવું પડે. જો સિદ્ધિ પકડ જ્ઞાન માત્રની ન આવતી હોય તો શું કરવું? તો આપણે બીજે જે પકડ આવે છે એમાં એનું એનું કાંઈ ખ્યાલ રહેશે કે પછી એ બધું અંધારામાં? હે, એનું એમાં જાગૃતિ, એમાં સાવધાની, એનું કોઈ ખ્યાલ ન રહે તો પછી જ્ઞાન માત્ર પકડમાં આવતું નથી એમ કહીને બેસી રહેવા જેવું થશે, બીજું તો કઈ થશે. એમ છે કે પકડ કરનાર જે આત્મા છે એ કાંટો આત્માની પકડ કરે, જ્ઞાન માત્ર ની કરે, ને કાંટો પરની કરે, કાંટો સ્વની કરે, ને કા પરની કરે. તો પરની કરી રહ્યો છે ત્યાં તો એને કઈ ફેરફાર કરવો નથી. ઉદારતાની વાત કરે અને કોથળી ઉપરથી હાથ મૂકવો પડવો નથી. બે વાત કેમ કામ લાગે? એમ જ્ઞાન માત્ર એવી અંતર સાવધાની કરવી છે એને પર પરની સાવધાની છોડે ચૂકો. છૂટી જ જાય પણ એ છૂટે ત્યારે એને છૂટકો થાય. એ છૂટો નહીં ને કંઈક મારે જ્ઞાન માત્રની સાવધાની કરવી, જ્ઞાન માત્રની કેમ કરવી સાવધાની, જ્ઞાન માત્રની કેમ કરવી, પણ આ અત્યારે કરી રહ્યો છે એ કેમ કરે? તો જો ને કરતા તો સાવધાની કરતા તો તને આવડે છે, ફક્ત વિષય બદલાય છે એમ છે. જુઓ, અનાદિથી પોતાનો આત્મા ખોવાયેલો લાગે છે, ચડતો નથી. મારો આત્મા ક્યાં, મારું સ્વરૂપ ક્યાં, ક્યાં છે ખોવાયેલું એવું લાગે છે. ચડતું નથી એટલે ખોવાયેલું એવું લાગે છે. ત્યાંથી ખોવાયું નથી, કોઈ ચીજ ખોવાય ત્યારે નાશ પામે છે. છ પણ જડતી નથી એનો અર્થ એમ છે કે છ તો ખરી પણ મળતી નથી. આટલી જ વાત છે. હવે કેમ મળતી નથી કે તારી જે સાવધાની છે પરની એને કારણે તને ઝડપી નથી ને મળતી નથી. આ સીધી વાત છે. અંધારું છે, પરની સાવધાની છે, અંધારું છે. અંધારામાં તને તારો પ્રકાશ સ્વરૂપ આત્મા જણાતો નથી. આમ છે ગુરુજી દ્રષ્ટાંત દેતા બહુ સરસ. બે મણ લાપસી નો પેલું મીઠું હોય, નીચે ઈંટું મૂકીને તાપ સરખો કર્યો હોય, ચારે કોરથી લાકડા નાખીને ચૂલામાં સોગાનમાં ચૂલો બનાવે ને, આ જાય છે ને થોડીવાર જાય છે ને, લાપસી મૂકે છે બધાને આપો સોગાનમાં, તો બે ત્રણ બાજુ નીકળા મૂકીને પછી તો પેલું મૂકે, ત્રણેય બાજુથી લાકડા ચારે બાજુથી નાખે, થાણા નાખે, એમાં કોઈ જીલા લાકડા હોય લીલા થાણા હોય, એટલો ધુમાડો થાય કે બે મણનું કપેલું દેખાય નહીં. આવડું મોટું કપેલું નથી દેખાતું, પણ આ ધુમાડો કેટલો થઈ ગયો ને એમ. આવડો મોટો આત્મા નથી દેખાતો, પણ તારો રાગ નો ધુમાડો કેટલો થઈ તો જુઓ. એ રાગ ની સાવધાની ને રાગ ના વિષય ની સાવધાની છે. એ તને તારા આવા મહાન સ્વરૂપને અવલોકવા દેતી અવલોકનનો જે વિષય છે, ચર્ચા કરીએ છીએ અવલોકનનો જે વિષય છે, એ અવલોકનના પ્રયોગમાં પક્કડ ઢીલી થાય છે. વારંવાર હું જ્ઞાન માત્ર છું છું કે નહીં એના અવલોકનમાં જાય છું, એમ તો પકડાય તો સારું, પણ મિત્ર જિજ્ઞાસાથી અવલોકન કરવાનો પ્રયાસ કરે ત્યારે એની પરની પકડ ઢીલી પડે. અભિપ્રાય થી એમ નક્કી કરી નાખે કે કોઈ રાગમાં કોઈ રાગના વિષયરૂપ ઉદયમાં તીવ્ર રસે પરિણમવું નથી, છતાં પણ જો આ બાજુ સ્વરૂપ અવલોકનની રીત ન પકડે તો એને એ થઈ જાય ને ખબર રહે નહીં, પકડ આવી જાય, રસ આવી જાય, તીવ્ર રસથી પ્રણમી જાય ને એને પોતાને સાવધાન થવાનો અવસર રહે નહીં, એ પહેલા તો એ પ્રણમી જાય. એનો શું ઉપાય કે અભિપ્રાયથી દ્રઢ નિશ્ચયથી એમ નક્કી કર્યું હોય કે કોઈ ઉદયના રસમાં ઉદયના પ્રકારમાં તીવ્ર રસે પરિણમવું નથી, પછી અંતર અવલોકનનો પ્રયાસ કરે ત્યારે એની પકડ ઢીલી થઈ જાય. એ પ્રયાસના કાળમાં કેટલીક જાગૃતિ ઊભી થાય છે કે એને પહેલેથી જ એની ચેતવણી મળી જાય છે. હા બરાબર, મત દુખાઈ જાય, અગમચેતી આવી જાય છે, આગોતરો ખ્યાલ આવી જાય છે કે આ ઉદયની અંદર આપણને ગુસ્સો થાય એવો પ્રકાર છે, પણ હવે કાંઈ એની કિંમત રહી નથી ને હવે કાંઈ ગુસ્સો થવાનો નથી થઈ રહ્યો, પોતાને પહેલેથી જ ખ્યાલ આવી જાય છે. એ જ્ઞાન છે એ ચેતવાના સ્વભાવ વાળું છે. જ્ઞાનનો સ્વભાવ સાવધાન થવાનો છે. જ્ઞાનનો સ્વભાવ ઘણા ધર્મ છે, જ્ઞાનમાં ઘણા ધર્મ છે, અનેક ગુણનું રૂપ છે ને, ચેતવાનો એનો સ્વભાવ છે. અગાઉથી છે કે ચાલતા ચાલતા ખબર પડે કે આ ખાડો છે આગળ 4 ફૂટનો, જો એમને સીધો હાલો જઈશ તો ટાંકીઓ ભાંગી જશે, પડે અંદર સીધો કરીને ચાલે. 4 ફૂટનો ખાડો જોઈએ, 4x4 નો 4 ફૂટ ઊંડો, નજીક આવે તો ખ્યાલ આવી જાય કે 4 ફૂટનો ખાડો છે, આમાં પગલું ભરી એટલે ગયો, કરીને ચાલે છે. એમ તારવણી અને અંદરની આવડવા માંડે છે, ખ્યાલ આવે છે કે આ ઉદય છે, ખ્યાલમાં છે, ભલે ભલે આવવા દો. આપણે હવે સાવધાન છીએ, જાગૃત છીએ, હવે કાંઈ કોઈ ઉદય કસાયમાં ખેંચી જાય એ વાતમાં કાંઈ હવે માલ નથી, જાગૃત થઈ જાય છે. આગળથી લાગી જાય છે. એવું સાવધાનીનું પ્રકરણ છે. એ અંતર્મુખપણા અને બહિર્મુખપણાના દિશા ઉપર, દિશાનો આધાર જેના ઉપર છે એવું એ પ્રકરણ. બહુ મંથનથી અને ઊંડી વિચારણાથી સ્વલક્ષ્ય એની વિચારણાને મંથન કરવા જેવું વિષય છે. સાવધાની સમજી કેટલા એના ઘણા દ્રષ્ટાંત છે. કોઈ એમ કહે કે પણ પેલા વિચાર કરીએ ને પછી વિકલ્પ આવે કે આમાં પડવું નથી ને પછી સાવધાન રહેવાય ને, એવું નથી. આ દેહમાં આત્મબુદ્ધિ છે તો આ જીવની દેહની સતત સાવધાની થાય. એનો પુરાવો શું? કે કોઈ આંખ ઉપર વાગે એવો ઘા, એક્સિડન્ટ, કાંઈ પણ અચિંતું બને તો આંખ બંધ કરવાના વિચારનો સમય ગાળ્યા ગાળ્યા વિના, રાખ્યા વિના સીધી આંખ બંધ કરી દે. ક્યાંથી થઈ જાય છે? પહેલા વિચાર કરવો પડે છે, આંખ બંધ કરું કે ન કરું, અત્યારે કરું કે પછી કરું, કયા વખતે કરું, કાંઈ નહીં. સીધો કોઈ પણ પ્રકાર ઉભો થાય એટલે આંખ બંધ કરી દે છે. કેમ કે સૌથી કિંમતી અને નાજુક અવયવ છે, ઘણું કામ એની મારફત લેવું પડે છે. આવા બધા કોઈ લાંબા વિચારને સમજે એના કોઈ વર્ગ ને ક્લાસ ભર્યા નથી. તમારે દેહની સાવધાની કેમ કરવી એના માટે ક્યાંય શીખવા ગયા? ટ્યુશન રાખ્યો હે? કોઈ વર્ગમાં બેઠા ક્લાસ ભર્યો? અહીંયા શિબિરમાં તો ક્લાસ ભરવા જાય. આત્માનું શીખવું છે. સોનગઢમાં 15 દિવસની શિબિર છે, હાલો ક્લાસમાં બેસીએ. આનો તો ક્લાસ ભર્યો નથી. કોઈ સાવધાની આવડે? જો ખરેખર એ પોતાના ઉલટા પરિણામના પ્રયોગને જુએ, વિચારે ને એનું મંથન કરે તો સુલટું એને એમાંથી સમજાયું છે એ ખરો ક્લાસ છે. બાકી ગોખણપટ્ટીનો ક્લાસ એ ખરો ક્લાસ નથી. ગોખાવી દઈએ ક્લાસમાં તો બ્રેજિંગ પર્યાયામ, ફલાણું આમ, સભેદ આમ, આઠ ભેદ આમ, ફલાણા આટલા બોલ, અહીંયા બે બોલ, અહીંયા આઠ બોલ, અહીંયા છ બોલ. એ તો ભાઈ સ્મૃતિ વિસ્મૃતિ છે. એ સ્મૃતિ છે એની વિસ્મૃતિ થઈ જાય છે. અનુભવથી જે શીખાય એની વિસ્મૃતિ થતી નથી. યાદદાસ્તી શીખે ગોખે એની વિસ્મૃતિ થાય. અનુભવથી શીખે એની વિસ્મૃતિ થાય નહીં. એની યાદદાસ્ત માટે કોઈ નવો પ્રયત્ન, યાદ રાખવા માટે કોઈ નવો પ્રયત્ન કરવો પડે નહીં. એ તો બધાને અનુભવ ગોચર છે. ઉલટા પરિણામને તપાસે, જોવે એટલે તપાસે, એનું સંશોધન કરે કે આમાં કઈ રીતે કાર થાય છે, એને ઉલટા પરિણામની રીત સમજાય. હા, સમજાય. પ્રતિપક્ષનું જ્ઞાન કરવાનું જ્ઞાનમાં સામર્થ્ય છે. નારકીમાં એવું થાય છે, દુઃખ ઘણું છે, વેદના ઘણી છે. અને એટલો બધો લાંબો કાળ વેદના છે કે ત્યાં જીવને એક એક ક્ષણ કાઢવી મુશ્કેલ પડે. એને હજારો વર્ષ, 10,000 વર્ષનું તો ઓછામાં ઓછું કરી નારકીમાં આવ્યું છે. વધીને 33 આગળ કાળનો દરિયો લાગે એને. કે જેમ દરિયામાં ક્યાંય કાંઠો કિનારો દેખાતો નથી, એમાં દુઃખનો કોઈ કિનારો એને ન દેખાય. એટલી વેદના ને એટલો લાંબો કાળ, એનાથી કોઈ પ્રતિપક્ષને વિચારનાર જીવ નીકળ્યા છે. હાથમી નાથી મારે બસ આ જીવનું જીવનને, આ જ જીવનું સ્વરૂપ છે કે આથી કઈ બીજું છે? કોઈ સુખ દુઃખ આટલું બધું છે કે એના અભાવરૂપ કોઈ સુખ હશે કે નહીં હોય એને સંશોધનમાં ચડે છે. કોઈ સુખને સંશોધન, સુખના સંશોધનમાં ચડતા એને દુઃખને જાણનારું જ્ઞાન દુઃખ રહિત છે એમ જ્યાં પત્તો લાગે છે ત્યાં એને સુખ સ્વરૂપ દેખાય છે. ત્યાંથી એને ભેદ જ્ઞાન થઈ જાય છે. અને ત્યાંથી એને જ્ઞાન માત્રની સાવધાની જ્યાં આવે છે કે હું તો જ્ઞાન માત્ર છું, ત્યાં વીજળી જેમ પડે અને પહાડને તિરાડ પાડી નાખે, બે ફાડ કરી નાખે, ક્ષીણ થઈ જાય પાડની અંદર, ટોચમાંથી પડે જાય એમ અંદરમાં વીજળીની જેમ સમ્યક દર્શનનો કરંટ ઉભો થાય અને રાગ ને દેહ થી ભિન્ન એવા આત્માની ફાળ પડી જાય. પછી એને સાતમી નારકી નું દુઃખ એને માટે દુઃખ છે નાતા થઈ ગયા. પામવાની એક પ્રક્રિયા છે, અંદર થાય છે પ્રક્રિયા, બધાને થાય છે, ચારેય ગતિમાં એક સરખી થાય છે. નિમિત્ત પછી નારકી નું દુઃખ હો, નિમિત્ત પછી સત્શાસ્ત્ર હો, નિમિત્ત પછી સત્પુરુષ નો સંયોગ હો, નિસર્ગાત્રિગમાં બે કોઈ પણ નિમિત્ત બનાવો. સમ્યક દર્શન ના મુખ્ય નિમિત્ત અને ગૌણ નિમિત્ત નો એક સૂત્ર ચાલ્યું છે, તત્વાર સૂત્ર માં ચાલ્યું. એમાં નારકી નું દુઃખ ગૌણપણે નિમિત્ત છે, ભગવાન ના દર્શન એ ગૌણપણે નિમિત્ત છે, પ્રતિમાજી ના દર્શન એટલે સ્થાપના નિષેધ છે. પ્રતિમા ને ઉડાવવી નહીં એ એટલા કારણ થી ઉડાવી ને સ્થાને પાસે નિષેધ કર્યો. શ્રીમદજી ની તો બહુ મધુર અને કોમળ ભાષા હતી, ભાગ્યે જ કઠોર વચન બોલતા. પણ પ્રતિમાનો વિષય આવ્યો તો બાપાનો બાપનો ધર્મ તો સ્થાનકવાસી નો હતો, કુલ ધર્મ બહુ કઠોર બોલ્યા. આ મૂળ પ્રતિમા ધર્મ માન્યો છે, પ્રતિમાને ઉડાવી છે, બુદ્ધિ નો છાંટો નથી કોઈ નામ આ બહુ કઠોર બોલ્યા છે. ગુરુદેવ સ્થાને પ્રશ્ન ના કુલ ધર્મ આવ્યા હતા, બહુ કડક છે. કેમ કે આખો મોક્ષ માર્ગ રોકવાનું કારણ છે. પ્રતિમા બંધ કરવી છે, તમારે મોક્ષ માર્ગ બંધ કરવો છે, એવું સત્પુરુષ નો વિષય છે. સત્પુરુષ ને ઉડાવો છો, શું તમારે મોક્ષ માર્ગ બંધ કરવો છે? એમ થાય છે આખો મોક્ષ માર્ગ ઉડાડવાની વાત, તમને દર્શન ને ઉડાડવાની વાત છે. ગૌણપણે પણ નિમિત્ત છે ને, એમ કહે છે. એ શું છે એકાંત કર્યો અહિંસાનો, ઢુંઢક મત કહ્યું ને એને, ઢૂંઢવું એટલે શોધવું. અમે બહુ શોધ કરી છે અહિંસા અને દયાના વિષયમાં, અમારી એટલી બધી શોધ છે. અમે એક પાણીનો બિંદુ વાપરતા પણ વિચાર કરીએ છીએ કે તો અમે શ્રાવકો પણ સ્નાન કરતા, મુનિ તો કરે જ નહીં સ્નાન, પણ શ્રાવકો નથી કરતા એ લોકોમાં, અથવા બહુ ઓછો કરે, બહુ ઓછો કરે. કેમ કે અમુક ટાઈમે તો શરીર વધારે અસુખ થાય પછી નો આજે એટલે બહુ અમે આ શોધી શોધીને આ નક્કી કર્યું છે. એટલે હવે જો પ્રતિમા સ્થાપીએ તો મંદિર કરવું પડે, મંદિર કરો તો કેટલો આરંભ સમારંભ થાય, પ્રતિષ્ઠા કરવી પડે, મોટો આરંભ સમારંભ, ઘણી હિંસા થાય, એ બાણું પકડ્યું. હા, એનો જ્ઞાનથી વિચાર કરતા પણ અપાસરો કરે એમાં એ વિચાર નથી. પાછો ઘરનો બંગલો મકાન કરે એમાં વિચાર ન કરે, પણ એમાં તો બધું સરખો જોઈએ. એટલે એ મીઠા એકાંત છે, મીઠા એકાંત છે કે જ્યાં એને જરૂર લાગે ત્યાં એ વિચાર નહીં. અને બીજા કરતા હોય તો ધર્મનું બાણું પકડીને ઉપાડે, એમાં ન્યાય ની ભૂલ છે, એમાં ન્યાય સર નથી. કોઈ એમ કે એટલો તો ન્યાય છે કે એમાં ન્યાય નથી, હા બસ. એમાં પણ એવું છે કે જેટલો અશુદ્ધ ભાવ છે અથવા અશુભ યોગ છે, અશુભ કાર્ય છે, એમાં હિંસા થાય છે, એના કરતા પણ વિતરાગ પ્રતિમાના નિમિત્તે ઘણા લાંબા કાળ સુધી ઘણા જીવોને જે શુભ ભાવનો નિમિત્ત થશે એ બહુ મોટો શુભ યોગ છે અને શુભ કાર્ય છે. એને જો તોડવામાં આવે ત્રાજવી મૂકીને તો પાપ કરતા પુણ્ય અનંત ગુણ છે. એમાં જેટલું પાપ થાય છે એના કરતા પુણ્ય અનંત ગુણ છે. એટલે એ પુણ્ય પાપને પણ તોડી શકાય નથી, એ આત્માને તોડી શકે એની બુદ્ધિ, એ વાતમાં કઈ માલ નહી. એમ જેને પુણ્ય પાપના વિષયમાં પણ હજી ન્યાય સમજાતો નથી, પકડાતો નથી, એ પુણ્ય પાપ રહીત જે આત્મતત્વ શુદ્ધાત્મ તત્વ છે એનું શ્રદ્ધાન કરે, એનું જ્ઞાન કરે એની તાકાત નથી. કદી એને સમ્યક દર્શન કે જ્ઞાન થઈ શકે કેમ કે ગ્રહિતમાં આવી ગયા છે. 500 વર્ષ એટલે શ્રીમદજી એવું લખ્યું છે કે આ ગંડક મત 500 વર્ષથી નીકળ્યો છે, કોઈએ સ્વતંત્ર શાસ્ત્ર ની રચના નથી કરી, એક શાસ્ત્ર એમણે કોઈએ બનાવ્યું નથી. 500 વર્ષમાં કોઈ બુદ્ધિ વાળો ન પાક્યો, બુદ્ધિ વાળો પાક્યો તો અચ્છા નો રહ્યો ન હોત એમ લખ્યું છે. એવું બધું લખ્યું છે, બહુ કડક લખ્યું છે. 500 વર્ષમાં કોઈ બુદ્ધિ વાળો થયો હોત તો અચ્છા નો ન રહ્યો હોત એમનું કોઈ શાસ્ત્ર નથી સ્વતંત્ર. 45 માંથી 32 ફાંટ્યા છે, જેમાં પ્રતિમાનું પ્રતિપાદન હોય એ કાઢી નાખાતે 32 માં ક્યાંક ક્યાંક રહી ગયું છે, પછી ફેરવી તોડે છે યક્ષની પ્રતિમા કરીને. બહુ મોટો અપરાધ ભગવાનની પ્રતિમાને ઉડાવવું, એ સ્થાપના નિક્ષેપને ઉડાવવો, એટલે કે નિક્ષેપ તો નયનો વિષય છે, નયને ઉડાડવો. નયને ઉડાડવું એટલે જ્ઞાનને ઉડાડવું, જ્ઞાનને ઉડાડવું એટલે આત્માને ઉડાડવો. આમ નીકળે છે એવી જ રીતે છે, એ બહુ ઉત્કૃષ્ટ છે. મુખ્ય નિમિત્ત છે પ્રતિમા જી તો ગૌણ નિમિત્ત છે, પણ સત્પુરુષ તો મુખ્ય નિમિત્ત છે. એને ઉડાવે તો એ બહુ એથી મોટો અપરાધ છે. એ 647 છે, 648 જે આત્મસન્મુખ થાય તે વિકાર થી વિમુખ થયા વગર રહે નહીં. જે નિર્વિકાર આત્મતત્વ છે એની સન્મુખ થાય, એમાં અભેદ ભાવ થાય કે આ મારું સ્વરૂપ, એટલો વિકલ્પ નહીં પણ એનું વાચ્ય આ હું, એટલો વિકલ્પ નહીં એવું જેને અભેદપણે સ્વરૂપ સન્મુખપણું થાય, તેને આપોઆપ સર્વ અન્યથી વિકારથી અને સર્વ વિકારના વિષયથી વિમુખપણું થયા વગર રહે નહીં. કેમ કે એક જ પરિણામ છે, કાં તો આ બાજુ વળે ને કાં તો આ બાજુ વળે. જે નિર્વિકારી આત્મ તરફ વળ્યું, પરિણામનો એવો સ્વભાવ છે, આ પરિણામ ધર્મ છે કે જેની સન્મુખ થાય તદાકાર તે તદાકાર તે સદ્રસ ભાવ ધારણ કરે છે. આત્મા નિર્વિકાર ચૈતન્યની મૂર્તિ છે, એની સન્મુખ જે પરિણામ થાય છે, અંતર્મુખ થાય છે, એ વિકારથી વિમુખ થઈ જાય છે. વિકારથી વિમુખ થયા વગર એ પરિણામમાં રહે નહીં. હવે જરા મુદ્દાની વાત લીધી, આ વિષયનું અધ્યયન કરવા વાળાને લાગુ પડે તો હું નિર્વિકાર છું એમ કહે, મુક્તિ વચનથી એમ કહે કે હું તો નિર્વિકાર છું, હું તો જ્ઞાતા છું એમ કહે, પણ વિકારથી વિમુખ ન થાય તો તે માત્ર ધારણા છે. હું નિર્વિકાર છું એમ કહે પણ વિકારથી વિમુખ તો જરાય ન થાય તો તે માત્ર ધારણા, એટલે પૂરી ધારણા છે, શુષ્ક જ્ઞાન છે. એ સ્વચ્છંદ જેમાં જન્મ્યો છે, ઉત્પન્ન થઈ ગયો છે, એવો પ્રકાર છે જ્ઞાનનો, ધારણાનો. ધારણા જ્ઞાન એટલે યાદદાસરૂપ જ્ઞાન. એ જ્ઞાન એને નુકસાનનું કારણ થશે અને લાભનું કારણ નિથા. અમારે એક વાર એવો પ્રસંગ બન્યો, પંડિતજી બહુ ગુસ્સે થઈ ગયા. પંડિતજી આપણે તો ક્રમગજનો વિષય બહુ તરફ, ક્રમગજનો વિષય તો આપણે મુખ્ય રાખીએ છીએ, ક્રમગજનો વિષય લેતા. તો કે ગુસ્સો થઈ ગયો એ ક્રમગજમાં હતો, સીધો જવાબ દઈ દીધો, બહુ કર્યું તમે. આ તમારો આવું ક્રમ નથી ખબર નહીં કીધું, ગૌણ કરી નાખ્યો છે, ભલે થઈ ગયો એમ. એ ક્રમબદ્ધમાં હતો ને ભાઈ, એ તો પસંદ છે. એવી રીતે આ વિષયનો આ વિષયને સમજીને ધારણા પણ કરવા યોગ્ય નથી. એ પ્રકારે ધારણા થઈ જાય તો બહુ મોટો અનર્થ થાય છે. શ્રીમદજી તો એક શાસ્ત્ર સ્વાધ્યાયમાં બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે. શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો તો જે ભાવો, જે આત્મભાવો છે, એ આત્મભાવોમાં રસાવવો જોઈએ, એમાં ભાવાન્વિત થવું જોઈએ. અને એ પ્રકારે પુરુષાર્થની વૃત્તિ, જે પુરુષાર્થની વૃત્તિ છે, એ પરિણમને એનું કેમ થાય એમાં તત્પર થવી જોઈએ, એમાં જાગૃત થવી જોઈએ. અને એવું કાંઈ થાય તો હજી સ્વાધ્યાયનો અંગ છે, બરાબર. નહીં તો એ સ્વાધ્યાય અંગ બરાબર નથી. એની અંદર એમણે એક બહુ સરસ સૂત્ર જેવી વાત કરી નાખી છે કે અપરિણામી રહીને એ વિષયને એ કહે તો મોટો અનર્થ થાય. એટલે કે એને એનું પરિણમન થાય એવું હોવું જોઈએ, ન થાય તો પરિણમન થાય એનો પ્રયાસ એને સ્વાધ્યાયના કાળમાં હોવો જોઈએ. આવું લીધું નહીં તો એ અનર્થનું કારણ થાય, નુકસાનનું કારણ થાય. એટલે જવાબદારી લીધી છે સ્વાધ્યાયમાં આવનારની અને સ્વાધ્યાય કરનારની, એ જવાબદારી છે. ઠીક છે, આપણે બીજે નથી જતા, મંદિર જઈએ છીએ, સ્વાધ્યાય માટે જઈએ છીએ, ત્યાં આવીને પણ એનું જે કરવું છે એ કરવા માટેનો એનો ગંભીર પ્રયત્ન જોઈએ. આ વાત છે, નહીતર અનર્થ ઉત્પન્ન થતા વાર લાગશે. કેમ કે જગત થી એક વિલક્ષણ પ્રકારનો ઉત્કૃષ્ટ વિષય છે, સૂક્ષ્મ લઈને આવ્યો છે એટલે બુદ્ધિ ગોચર થઈ જશે, પછી ક્યાં ઉપયોગ કરીશ? જો બરાબર યથાર્થ ઉપયોગ એનો નહીં થાય, જે ધારણામાં આવ્યું તો અન્યથા ઉપયોગ થયા વિના રહેશે નહીં, પછી ચાલતા દોષ છે એનો બતાવ્યા વગર રહેશે નહીં. જેમ પંડિતજીએ કહી દીધું કે શોધ પણ કંબ કંબ કંબજમાં હતો તે સહેજે આવી જાય, કારણ કે ત્યાં તો વિચારવાનો વિષય નહોતો. ખાસ આપવું હોય તો માણસ વિચારીને બંધાય, પણ સીધો પ્રશ્ન આવે ને તરત સામે ઉત્તર દેવો પડે તો અહીંયા તો જે હોય તે નીકળી જાય ને. આવી પરિસ્થિતિ એટલે ત્યાં એ સહેજે સહેજે થઈ જાય છે. ધારણાનો દુરુપયોગ થાય છે એટલે પોતાનું નુકસાનનું કારણ થાય છે. વક્તાની તો વધારે છે, પોતા કરતા વક્તાની તો વધારે જવાબદારી છે. અને જેને જે કાર્ય કરવું હોય એની જવાબદારી હોય કે નહીં? આ દુકાનમાં, ધંધામાં, વેપારમાં, કારખાનામાં કોઈ જવાબદારી વગરનું કામ હોય તો બતાવી દો. હે, શેઠ ને શેઠ ની, નોકર ને નોકર ની, કોને જવાબદારી વગરનું કામ છે? ને જવાબદારી ન સમજે તો નુકસાન થયા વિના રહે નહીં. આ સીધી વાત છે. તો આ ધર્મ છે કોઈ એવી સસ્તી ચીજ નથી, મફતની, કે એમાં કાંઈ જવાબદારી નહીં ને હાકે રાખો ગાડું. એ તો વધારે કિંમતી ચીજ છે, સૌથી કિંમતી ચીજ છે, તેથી સૌથી વધારે એમાં સાવધાની ને જવાબદારી સમજવી એવી ચીજ છે. ત્રણ પૈસાની તાવડી અત્યારે ભલે બાર આનાની આવતી હોય, પણ બે પૈસાની આવતી હોય એને ટકોરો મારીને લેવું છે, નકામાં બે પૈસા પડી જાય. મુકભાઈ જેવો ક્યાંય તિરાડ દેખાય છે તો એમ ન જોવાય, એને તો ટકોરો મારીને જોવું જોઈએ. તિરાડ દેખવાની ચીજ છે તો કઈ સાંભળવાની ચીજ છે. એટલે હા, એટલી હોશિયારી વાપરે બે પૈસાના કામમાં. અને ધર્મ તો મફતની ચીજ જાણે, આંતે રાખો એમ ચાલે નહીં. કહે છે કે માત્ર ધારણા છે, હું નિર્વિકાર છું એમ પરિણામ થાય, વચન થાય પણ પરિણામને અનુસરીને થશે ને, તો એ પરિણામ થાય તો એને જ્ઞાન માત્ર નિર્વિકારી તત્વ કશાય રહિત ભાવ છે એમ લક્ષમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ, એનું લક્ષ્ય પહોંચવું જોઈએ. લક્ષ ક્યાંક હોય અને જેમ ઓલા માળા જતો છે ને, માળા માળા ગણે છે કે નહીં, લક્ષ ક્યાંય ફરતું હોય, હે તો અમેરિકા સુધી જાય, છોકરાને મોકલ્યો છે પણ હવે ત્યાં એને આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પછી આ માળા પૂરી થાય તો કાગળ લખવો છે, બધું હજી માળામાં જ હાલે, માળા નથી ગણતો, એ છોકરાની માળા ગણે તો ભગવાનની માળા ગણતો નથી. એમ આયા કે નિર્વિકાર ને લક્ષ ક્યાંય હોય તો એ બધું એવું છે, જેવું પેલું હાસ્યાસ્પદ છે એવું જ હાસ્યાસ્પદ છે. એને બિલકુલ માત્ર કસાયનો અભાવ થઈને, દુઃખનો અભાવ થઈને બિલકુલ લાભ થતો નથી.